तारीख 70-7-19 रोकाणु श्री आत्मसिद्धि शास्त्र गाथा 65 અને 66 पर पूज्य भाई श्री शशि भाई नु भावनगर में प्रवचन सड़न प्रवचन नंबर 25।
નવી ઉત્પત્તિ થાય એવું પણ જોવામાં આવતું નથી. અનુત્પન્ન અને અવિનાશીપણું હોવાને લીધે આત્મા નિત્ય છે એમ સિદ્ધ થાય છે. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશન તેનો કોઈ માં, તેથી નિત્ય સદાય. નિત્ય પણ એ રીતે સિદ્ધ કર્યું છે કે જેનું ઉત્પન્ન થવા પણ નથી, જેનો નાશ થવા પણ નથી, અને છે પણ તો સાબિત કર્યું પહેલા, માટે એ નિત્ય છે એમ સિદ્ધ થઈ જાય છે. અસંયોગી છે અને અસંયોગીમાં ઉત્પન્ન થવામાં પણ એનું કોઈ શરૂઆત નથી, નાશ થવાનો પણ કોઈ પ્રસંગ નથી, ઉત્પન્ન થવાનો પણ પ્રસંગ નથી, અને હોવા પણ તો એનું સિદ્ધ થયેલું છે પહેલા આગળની વાતમાં, એટલે એ આપોઆપ નિત્ય છે એમ સિદ્ધ થઈ જાય છે. જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિશે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ નિત્ય છે. નિત્ય છે એ આ રીતે સિદ્ધ થાય છે, ઉત્પત્તિ અને નાશ એનો નહીં હોવાને લીધે અને અસ્તિત્વ હોવાને લીધે એનું નિત્યપણું સિદ્ધ થાય છે. કોઈ પણ સંયોગોથી જે ઉત્પન્ન થયું હોય, અર્થાત પોતાના સ્વભાવથી કરીને જે પદાર્થ સિદ્ધ હોય, તેનો લઈ બીજા કોઈ પણ પદાર્થમાં થાય નહીં. કોઈ પણ સંયોગોથી જે ઉત્પન્ન થયું હોય, એનો અર્થ કે સ્વભાવે કરીને જે અહીંયાથી ધરાવતો પદાર્થ હોય અને તે બીજા કોઈમાં જો નાશ પામતો ન હોય, અને જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહીં તો તેમાં તેનો લયરૂપ એક્યતા થાય નહીં, માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશી જાણીને નિત્ય છે એવી પ્રતીતિ કરવી યોગ્ય છે. લોજિકનો વિષય છે. ગુરુદેવશ્રીનું પ્રવચન. આત્મા અનુત્પન્ન અમિલન એટલે નહીં મળતો, કોઈની સાથે ભળતો, મળી જતો, મિશ્ર થતો એવો નથી, નહીં મિશ્ર થતો, અને અનાદિ અનંત છે, તેથી તે નિત્ય છે. તેની ઉત્પત્તિ કોઈ પણ જળ પરમાણુઓના સંયોગથી થાય નહીં, માટે આત્મા ત્રિકાળ નિત્ય છે. કોઈ પરમાણુઓના કે કોઈ આત્માઓના કારણે નવો આત્મા કોઈ જગતમાં ઉત્પન્ન થાય છે એવું બનતું નથી. પુનર્જન્મની ખાતરી વિશે સર્પનો દ્રષ્ટાંત આવશે. પુનર્જન્મ છે એ સમજાવવા માટે સર્પનો દ્રષ્ટાંત આવશે. ક્રોધાદિક તરતમ્યતા સર્પાદિકની માય એમ કરીને પૂર્વજન્મ સંસ્કાર તે પૂર્વજન્મની ખાતરી વિશે સર્પનો દ્રષ્ટાંત હવે પછીની ગાથામાં આવશે. બીજા અનેક લક્ષણ પ્રગટ પૂર્વજન્મની સાબિતી આપે છે. આ સિવાયના પણ અનેક ચિહ્નો પૂર્વજન્મની સાબિતી આપે છે. જેમ કે બાળક જન્મે છે તો એ માતાને ધાવે છે, એ કાંઈ આહાર સંજ્ઞા જ છે, સિદ્ધિ વિચાર શક્તિ એટલી નથી જન્મે છે, પણ આહાર સંજ્ઞા છે, તો એને કાંઈ સમજાવે સમજે એવી પરિસ્થિતિ નથી, શીખડાવે શીખવે એવી પરિસ્થિતિ નથી, વિચાર કરીને કાંઈ સમજે એવી પરિસ્થિતિ, પણ આહાર સંજ્ઞાથી પૂર્વજન્મ છે એમ સાબિત થાય છે. ઘણાને પૂર્વજન્મના સંસ્કારનું સ્મરણ પણ થાય છે, યાદ પણ આવે છે. શ્રીમદ રાજચંદ્રજી નાની ઉંમરમાં કાવ્ય કહ્યું હતું કે લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ. મને નાનપણથી તત્વજ્ઞાનનો બોધ થયો છે એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કા શોધ. આ મારો બોધ જ મને એમ કહે છે કે તું હવે પુનર્જન્મને શોધવાની ક્યાં વાત કરે છે, ગતિ આ ગતિ છે વગર આ પ્રકારનો બીજાને એવો ઉઘાડ નથી ને આ જીવને કેમ ઉઘાડ છે, અથવા કોઈને કાંઈ પ્રકૃતિગત રૂચે છે કોઈને કાંઈ પ્રકૃતિગત રૂચતું નથી એનું શું કારણ. એક માણસ કાળા રંગના કપડાં પસંદ કરે જ્યારે કપડાં લેવા જાય ત્યારે, એક માણસ ધોળા રંગના જ કપડાં પસંદ કરે જ્યારે લેવા જાય ત્યારે, એમ કેમ? એ પ્રકૃતિગત છે, એની જે પસંદગી નહીં પસંદગી એ બધો પ્રકૃતિગત છે, પૂર્વ સંસ્કાર એ બતાવે છે. હવે ભવભ્રમણ કરી તત્વને શોધવા જવું નથી. હવે કોઈ ભવભ્રમણ કરીને કોઈ ભવભ્રમણ કરવું પડશે, તત્વને શોધવા માટે ભવભ્રમણ કરવું પડશે એમ હવે દેખાતો નથી. નાની ઉંમરમાં જે તત્વજ્ઞાનનો બોધ થયો છે સ્વયં એમ બતાવે છે કે હવે મારે જાજા ભાવ નથી, મારે ભવભ્રમણ નહીં કરવું પડે, પોતાને ખાતરી આવી ગઈ છે. પૂર્વ ભાવના અપૂર્વ સંસ્કાર જાગૃત થયા તેથી જાણ્યું કે આ લોઢનો ધક્કો પૂર્વ પ્રયત્નનો છે. આ લોઢનો ધક્કો એમ જ છે ને, તમારે લોઢાનો પૂર્વ પ્રયત્નનો છે. લોઢાના ધક્કાનો અર્થ શું કરે છે? આત્મવીર્યનો ઉઘાડ એ ભૂતકાળની જ સંધિ બતાવે છે. પોતાના જ્ઞાનની અને વીર્યનો જે સૂક્ષ્મ છે એ અસાધારણ છે એ જોઈને એમને પૂર્વ સંસ્કારની પ્રતીતિ થાય છે. એમને તો જાતિ સ્મરણ 7 વર્ષથી થયું હતું, પણ પોતાના ભૂતકાળના ભવનો વિષય સ્પષ્ટ ક્યાંય ખોઈલ્યો નથી. પણ પૂર્વ ભવ છે તેની હું અનુભવથી હા કહું છું એવી વાત સ્પષ્ટ કરી છે. અનુભવથી હા કહું છું, તર્કથી ન્યાયથી આગમથી અનુમાનથી કહું છું એમ નહીં, પણ મારા અનુભવથી કહું છું એ વાત એમણે લખી છે. ધર્મ ધ્યાનના 4 પ્રકારમાં પણ નિત્યતાનો વિચાર છે. ધર્મ ધ્યાનના જે 4 પ્રકાર છે એમાં પણ આત્માની નિત્યતાનો વિચાર ધ્યાનમાં ધ્યાન એકાગ્રતા થાય એ પહેલાં વિચાર આવે એમાં એક પ્રકાર છે. 4 પ્રકાર જે ધર્મ ધ્યાનના લીધા છે એમાં ધ્યાનની એકાગ્રતા થયા પહેલાં 4 પ્રકારે વિચાર કરે છે જીવ એમ લેવું, સમાધિની જેમ વાત છે. એ જમાનામાં કાંઈ કોઈ વાત બોલાતી હશે, અત્યારે તો આ કહેવત નથી લાગતી, જૂના જમાનાની કોઈ વાત છે. આ લોઢાનો દુઃખો પૂર્વ પ્રયત્નનો છે, કોઈ પ્રસંગ કહેવત પડી હશે એવું લાગે છે. એવું હોય તો કોઈ લોઢાને ખોબો પીડ્યો હોય એવું કાંઈ ધક્કો લાગ્યો છે, કાંઈ ખોબો પીડ્યો ખોબો ન ઉપડે એવો હોય એવું કાંઈ નહીં. એવો કોઈ પ્રયત્ન કર્યો છે કે જેના સંસ્કાર આ ભાવમાં મને ચાલુ છે એવો સારાંશ નીકળે છે. ધર્મ ધ્યાનના 4 પ્રકરણમાં પણ નિત્યતાનો વિચાર છે. અહીં ધર્મ ધ્યાનના 4 પ્રકારનું સ્વરૂપ કહેવામાં આવે છે. આજ્ઞા વિચય જેને કહે છે, વિતરાગ આજ્ઞા વિચાર, સાધક દશાનો વિચાર, હું વર્તમાનમાં કેટલી ભૂમિકામાં છું, વિતરાગની આજ્ઞા પ્રમાણે હું કેવી ભૂમિકામાં છું, એવી જે વિતરાગની આજ્ઞા સંબંધિત જે વિચાર ચાલવો તેને આજ્ઞા વિષય ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. બાધકતાનો વિચાર, વિઘ્ન કેટલું બાકી છે તે અને દુઃખના કારણોનો વિચાર આજ્ઞા વિષય, અપાય વિષય. અપાય એટલે વિઘ્ન, કેટલું બાકી છે એટલે મારે હજી કેટલા મારા પરિણામની અંદર કેવા કેવા પ્રકારના મને બાધક થાય એવા પરિણામ વિઘ્ન રૂપે છે એનો વિચાર કરવો પોતાની જ વાત છે. વિપાક વિચાર, કર્મ ઉદયજન્ય કષાય ભાવની અસ્થિરતા ટાળવાનો વિચાર. વિપાક એટલે કર્મના વિપાકે જે કાંઈ ધર્માત્માને અસ્થિરતા ઉત્પન્ન થાય છે એ પણ એ ટાળવા માગે છે. એમ નથી વિચારતા કે આ મારી ભૂમિકાની અસ્થિરતા છે માટે વાંધો નથી એમ વિચારતા નથી. આ પણ મારે ટાળીને ઉપરની ભૂમિકામાં મારે સાધક થઈને આગળ વધવું જોઈએ. સંસ્થાન વિચાર, સંસ્થાન વિચય કે છે કર્મ ઉદયની સત્તાનો ક્યારે નાશ થશે અને મારા શુદ્ધ આત્મદ્રવ્યનું પ્રગટ નિરાવરણ સંસ્થાન કેવા પુરુષાર્થથી પ્રગટ થાય. એટલે સર્વ કર્મની સત્તાનો નાશ કરવાનો વિચાર, સંપૂર્ણ શુદ્ધિનો વિચાર એમ એનો અર્થ થયો. પૂર્ણતાનો વિચાર એવું પણ વિચાર આવે છે એમ કહે છે. શુદ્ધ ઉપયોગની આકૃતિ સહિત ઓ ગુરુ લઘુ સ્વભાવ વ્યંજન પર્યાયનો સ્વયં સ્થિર શુદ્ધ આકાર ક્યારે પ્રગટશે તે વિચાર તે નિત્યતાનો વિચાર છે. સદા એવો ને એવો રહેવો. શુદ્ધ ઉપયોગની આકૃતિ સહિત એટલે કેવળ જ્ઞાન સહિત ઓ ગુરુ લઘુ સ્વભાવ વ્યંજન પર્યાય, વ્યંજન એટલે આકારની પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય એટલે જે આકાર ન ફરે એને સ્વભાવ વ્યંજન પર્યાય કહે છે. જે જે આકારો બદલાતા જાય એને વિભાવ વ્યંજન પર્યાય કહે છે. ઘડીક ત્રી ઇંચનો ક્યારેક ભવ થાય ત્યારે ત્રી ઇંચનો આકાર થાય, મનુષ્યનો ભવ થાય ત્યારે મનુષ્યનો આકાર થાય, એમાં પણ નાનો મોટો આકાર થાય બાળ વિવાન વૃદ્ધ, દેવનો આકાર થાય નાગીનો આકાર થાય, એ બધા વિભાવ વ્યંજન પર્યાય છે. છેલ્લે શુદ્ધોપયોગ સહિત સિદ્ધાલયમાં જે સંસ્થાન રહે છે, સંસ્થાન એટલે આકાર, એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. એવી મારી સિદ્ધ દશા સ્વયં સ્થિર શુદ્ધ આકાર ક્યારે પ્રગટશે તેનો વિચાર તે નિત્યતાનો વિચાર છે. સાદી અનંતપણે નિત્યતા એ આ પરમાર્થ ધર્મ ધ્યાનનો વિચાર છે. વિચાર એટલે વિકલ્પ આવે એ પહેલાનો એ પ્રકાર આવે છે. ધ્યાન પહેલા એવા વિચાર આવે છે અથવા પુરુષાર્થની મંદતાને લઈને ઉત્પન્ન થતા જે વિકલ્પો આત્મા સંબંધીના, આત્માના વિચારોના, કર્મના વિચારોના, પોતાના હિત એ બધા ધર્મ ધ્યાનમાં, પૂર્વ પર્યાયમાં ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. પછી એકાગ્રતા થશે એટલે ગણી તીવ્ર પુરુષાર્થવાનને બહુ વિચાર ન આવે એને તો સહેજે સહેજે નિર્વિકલ્પ દશા આવી જાય છે એવો પણ પ્રકાર બને છે. સામાન્ય રીતે એ વાત તીવ્ર પુરુષાર્થી મોક્ષ માર્ગની અંદર પણ કોક જ જીવો હોય છે, બહુ ભાગ જીવો. મંદ પુરુષાર્થી એટલે વિકલ્પ પૂર્વક નિર્વિકલ્પમાં જનારા બહુ ભાગ જીવો. સામાન્ય રીતે જે ઘણે ભાગે જે થતું હોય એ વાતનું વર્ણન આવે છે, ચર્ચામાં આવે છે, સુગાનીજીની ચર્ચામાં કે ધ્યાન ઉત્પન્ન થયા પહેલા, નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થયા પહેલા સોહમ 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 એવા વિકલ્પ કેમ કરવામાં આવે છે. પુરુષાર્થની મંદતા છે એટલે એવા વિકલ્પો થાય, તીવ્રતા વાળાને એવા વિકલ્પો થાય એવો કોઈ નિયમ નથી. અને એ સિદ્ધાંત છે કે ધર્માત્માનો મોક્ષ માર્ગી જીવનો પુરુષાર્થ શુદ્ધોપયોગને સ્વરૂપને અવલંબવાનો પુરુષાર્થ શુદ્ધોપયોગ માટે હોય છે, શુભ ઉપયોગ માટે પુરુષાર્થ કરતા નથી. પણ એવો પુરુષાર્થ તીવ્રપણે ન ચાલે અને પુરુષાર્થની મંદતા સહેજે રહે ત્યારે શુભોપયોગની ઉત્પત્તિ થઈ આવે છે, કરવી નથી પણ થઈ આવે છે એમ લેવું. એ વિશે કુંદાચાર્ય દેવે પ્રવચન સારના ચરણાનું યોગ સૂચક ચુલિકામાં એ વિષય લીધો છે, ચર્ચા કરે છે. આચરણનો અધિકાર છે ને ત્યાં એ વિષય ચર્ચો છે. 253, 254, 255 ચાલે છે. સાઠમી ગાથાનો ઉત્તર આ 66મી ગાથામાં ચાલે છે કે કોઈ પણ ઉત્પત્તિના સંયોગથી આત્મા ઉત્પન્ન થાય છતાં તેને ઉત્પત્તિવાળો માનવો તે મિથ્યા વાત છે. આત્માને ઉત્પત્તિવાળો માનવો તે મિથ્યા વાત છે. જન્મદિવસ આવે છે કે નહીં પણ જ્ઞાનીઓ આત્માનો જન્મદિવસ એ માનતા નથી. આ શરીરનો જન્મદિવસ, શરીરનો આટલા મો છે, શરીર ઉત્પન્ન થયું છે આત્મા નહીં, એ પણ સ્કંદ પર્યાય. પરમાણુ કોઈ નવા ઉત્પન્ન થયા નથી. આ તો લોકોનો દ્રષ્ટિકોણ કેવા કેવા. એક ભાઈ કે જન્મ દિવસ મનાવાય જ નહીં કોઈ દિવસ. આ તો ઉલટી વાત છે કે દ્રષ્ટિકોણ બદલીને વાત કરે. આયુષ્યમાંથી તો એટલો ઓછો થયો ને મૃત્યુને સમીપ ગયો એટલો, એમાં રાજીપો શું કરવાનો હોય કે શું. ન્યાય એવી રીતે લીધો કે આયુષ એટલું ઘટ્યું, એટલું આયુષ ઘટ્યું ને એટલો મૃત્યુનો સમય ગયો, એટલો કાળ ગયો, એટલો કાળ ખોયો, એનો 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 ઉત્સવ શું મનાવવાનો. જે મનાવે છે દ્રષ્ટિકોણ એમ પકડે છે કે ચાલો આ પહેલાં તો મૃત્યુ ન આવ્યું, આજ સુધી તો આયુષ લંબાણું એટલે રાજી થાવ. ઠીક, કયા છેડેથી માપવું છે, નીચેથી માપવું છે કે ઉપરથી માપવું છે, એના ઉપર ન્યાય કરે છે. આ પણ એ તો સહેજે સહેજે છે, કઈ લાવ્યું તો થાય
નહીં.
સહેજ એવો કોઈ પ્રકાર પુરુષાર્થનો ઉત્પન્ન થાય, બાકી કઈ ગણતરી કરીને તો એની રાહ જોઈને કઈ બેસે નહીં. જન્મ દિવસ ને જે આટલા મહિનાની વાર છે તો પછી પુરુષાર્થ કરશો, અને જન્મ દિવસ આવે તો પુરુષાર્થ લાવી શકાય. સાજે છે જે કોઈ યુગાનો યોગ એવા બને છે. સાઠમી ગાથાનો ઉત્તર 66માં ચાલે છે કે કોઈ પણ ઉત્પત્તિના સંયોગથી આત્મા ઉત્પન્ન થાય છતાં તેને ઉત્પત્તિમાંનો ઉત્પત્તિવાળો માનવો તે મિથ્યા વાત છે. મારો જન્મદિવસ માનવો તે મિથ્યા વાત છે, શરીરનો છે મારો એમ એમ આ જ્ઞાનમાં આવવું જોઈએ, વિચારમાં અને ભાવમાં એવી રીતે આવવું જોઈએ. પોતાથી જ સ્વાધીન સ્વભાવે જે વસ્તુ હોય તેનો નાશ હોય નહીં, છે તેનો નાશ કેમ થાય, હોય એનો નાશ કેમ થાય, કેવી રીતે થાય એમ કહે છે. શૂન્ય થઈ જાય એમ કહે છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેનો નાશ થઈને પરમાણુઓમાં ભળી જાય નહીં, કોઈ બીજા પરમાણુમાં એ ભળે નહીં, કોઈ પરમાણુ સચેતન ન થાય તેમ બીજા આત્મામાં પણ ભળી ન જાય. આત્મા ન હોય તો તેની ઉત્પત્તિ થવી સંભવતી નથી, જો એ પહેલેથી હોય નહીં તો નવો કોઈ આત્મા ઉત્પન્ન થાય એવું બને નહીં. શેમાંથી થાય, આત્મા એમને ઉત્પન્ન થાય, શૂન્યમાંથી ઉત્પન્ન થાય એવું બને નહીં, હવે એને એનું શૂન્ય થાય એવું પણ બને નહીં. જે વસ્તુ ન હોય તે નવીન કેમ ઉપજે? છે તે સ્વચ્છ છે અને છે તે ત્રિકાળ છે. તેથી ગયે કાળે તે ન હતું એમ નહીં, સસલાને શિંગડા કોઈ દીઠા નથી, આકાશને પુષ્પ કોઈએ જોયું નથી, માટે જે નથી તે ત્રણે કાળે નથી, અને જે છે તે ત્રણે કાળે ત્રિકાળ છે. હોય તે ત્રિકાળ રહે, અવસ્થાંતર થાય, બદલવું થાય, પણ સતપણે નિત્ય ટકીને રહે. એની સતપણે એનો અસત પણ થઈ જાય એવું બને નહીં. શરૂઆતમાં કહેલ છ બોલની યથાર્થ વિચારણા વિના આત્માના સાચા સ્વરૂપની પ્રતીતિ થઈ શકે નહીં. આ પ્રયોજનભૂત છ વાત છે. આત્માનું હોવાપણું, આત્માનું નિત્યપણું, આત્મા વિભાવ કરે તો દુઃખી થાય એટલે કરતાપણું અને ભોગતાપણું, એનાથી છૂટવાનો નિર્ણય કે છૂટી શકાય છે, અને છૂટી શકવાની કાર્યપદ્ધતિનો નિર્ણય, એનો ઉપાય પણ પદ્ધતિ પણ હોવી જોઈએ. આ છ એ છ પ્રયોજનભૂત છે. પછી દરેકના ઊંડાણમાં જવું જોઈએ. શરૂઆતમાં કહેલ છ બોલની યથાર્થ વિચારણા કરીને એના ઊંડાણમાં જવું જોઈએ. એના વિના આત્માના સાચા સ્વરૂપની પ્રતીતિ થઈ શકે નહીં. માટે ખૂબ મનન કરવાની જરૂર છે. આ બધી વાતો ઉપર ઘણું ચિંતન, ઘણું મંથન ચાલવું જોઈએ. એક પ્રોબ્લેમ ઊભો થાય, સમસ્યા ઊભી થાય સંસારના કાર્યની, તો એનું મન ચિંતન છૂટે નહીં, મનન છૂટે નહીં, મંથન છૂટે નહીં, ત્યાં ને ત્યાં ઘૂંટાયા કરે. આનું આમ થાય તો સારું, નાનું આ કેમ થશે, નાનું આમ થશે કે નહીં, એ તો એમ એની ઘટમાળ ચાલ્યા જ કરે. સીધી વાત એ છે કે એની જરૂરિયાત દેખાણી છે, એટલી જરૂરિયાત પોતાના આત્મહિતની દેખાણી નથી, એટલે એનું ચિંતન મનન ચાલતો નથી. આચાર્યોએ પ્રથમ કહ્યું છે કે આ છ બોલ સમ્યક દર્શનનું કારણ છે, માટે તેનું મનન કરવું જોઈએ. આ પૂર્વ મૂળ તો આ વિષય આચાર્યોના ગ્રંથમાં રહેલો છે. છ બોલનું વિષય શું નામ આપ્યું તો સૌ પ્રસિદ્ધ છે, દિવાકર આગળ કેમ વધી શકાય? આગળ ન વધી શકાય એમ નથી કેતા, આગળ કેમ વધી શકાય? જ્યારે રુચિ ન હોય અને એનો દ્રઢ નિર્ણય ન હોય તો આગળ કેવી રીતે વધવાનું થશે? તો ત્યાંને ત્યાં રહેશે, કાંઈ પાછળ પાછું ચાલ્યું જશે, એ પરિસ્થિતિ આવશે. પક્ષીને ઉડવું હોય તો શક્તિ પાંખમાં છે, પક્ષીને ઉડવું હોય તો શક્તિ પાંખમાં છે, પણ નીચેની કઠણ ભૂમિકા જો હોય તો જ ઉડી શકે. એને ઉડતી વખતે નીચે ધક્કો મારવો પડે છે, પગથી ઠેસ મારે છે. આંખમાં ઉડવાની શક્તિ છે પણ પગની ઠેસ મારીને ઉડે છે. એ ક્યાંથી ખ્યાલ આવે છે? ડાળ ઉપર પક્ષી બેઠો હોય, ઉડે ત્યારે ડાળ એકદમ હલે, ડાળ હલવા માંડે, કેમ કે જ્યારે ઉડે ત્યારે એને ધક્કો માર્યો હોય છે, એ ડાળ હલે છે. એમ આત્માની સહજ સ્વાભાવિકતા પોતામાં છે. શું કહે છે? આત્માની સહજ સ્વાભાવિકતા તો સ્વભાવ તો ભર્યો છે, શક્તિ તો ભરી છે, પણ કઠણ ભૂમિ રૂપી નિત્યતાનો દ્રઢ નિર્ણય થયા વિના સ્થિરતાનો પુરુષાર્થ કેમ થઈ શકશે? બહુ સારો ન્યાય કહેતો છે. હું નિત્ય છું એની નિર્ણયની યથાર્થતાને દ્રઢતા આવ્યા વિના પોતાને સ્વરૂપમાં સુપયોગને સ્થિર કરવાનો પુરુષાર્થ ક્યાંથી લાવશે એમ કે છે. કેમ કે જ્યાં સુધી એને પોતાને નિત્ય નથી માન્યો ત્યાં સુધી અનિત્ય માન્યો છે. આયુષ પર્યંત હું છું, આ 25-50 વર્ષ હું છું, પછી હું નહીં હોઉં, માટે 25-50 વર્ષમાં મને ક્યાંય તકલીફ ન થાય એવી વ્યવસ્થા ગોઠવવા પાછળ આખી જિંદગી ખર્ચી નાખે છે. એને કોઈ રીતે સ્વરૂપમાં સ્થિર થવાનો પુરુષાર્થ ન થાય એમ કે છે. આ ન્યાય બહુ ઊંડાણથી કાયદો છે. પક્ષીના દ્રષ્ટાંતે વાત લીધી છે, જેમ પક્ષીમાં ઉડવાની શક્તિ છે એના પાંખમાં, પણ નીચે ધક્કો મારીને ઉડી શકશે નહીતર નહીં ઉડી શકે. શું નહીતર ત્યાં ને ત્યારે કલ્પના એવી લ્યો કે કોઈ એવી જગ્યાએ બેઠેલું છે કે જ્યાં એ ધક્કો મારતા એને ખૂંચી જવું પડે, એટલી ઊંચી જગ્યા છે, ઉડી ન શકે. ધક્કો મારવા જાય એટલે નીચે વીવ જાય, ઉડી ન શકે. એમ અનિત્યતાના આધારે બીજું દ્રષ્ટાંત લઈએ. ઘડિયાળનો લોલક છે ને, પેન્ડ્યુલમ. કોઈ એમ કે તમે ચાલતા લોલક સામે જુઓ અને નજરને સ્થિર કરી નાખો, તમારી દ્રષ્ટિ સ્થિર કરીને આ લોલકને જુઓ, કેવી રીતે જોશે? આમ જશે એટલે આમ જોશે, આમ જશે એટલે આમ જોશે, આમ જશે એટલે આમ જોશે, સ્થિર રહી ન શકે. એમ સ્થિર તત્વના આધારે ઉપયોગ સ્થિર થાય, પણ અસ્થિર તત્વના આધારે ઉપયોગ સ્થિર કેવી રીતે થશે? વર્તમાન સમય સમયની પર્યાયની દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ સૂક્ષ્મપણે જુઓ તો, સ્થૂળપણે જુઓ તો મનુષ્યાદી પર્યાય જે અસ્થિર છે એના ઉપર દ્રષ્ટિ છે કે હું માણસ છું, હું ફલાણો માણસ છું. કે હું ફલાણો માણસ છું ન મટે ત્યાં સુધી સ્થિર ન થાય એમ કે હું નિત્ય સ્થિર આત્મા છું, એકરૂપ સ્વભાવે સદાય ધ્રુવ કુટસ્થ છું. ધ્રુવ એટલા માટે લીધું છે, સ્થિરતા નિત્યતા લેવી છે, ધ્રુવમાં નિત્યતા લેવી છે. ત્યાં સુધી કઠણ ભૂમિ રૂપી નિત્યતા, અહીંયા કઠણ ભૂમિ રૂપી નિત્યતાનો દૃઢ નિર્ણય થયા વિના સ્થિરતાનો પુરુષાર્થ કેમ થઈ શકે? વ્યવસ્થિત આપણે વિચારીએ તો નિર્ણયનો કાળ લ્યો, સમ્યક દર્શનનું કારણ શું છે? નિર્ણય, સ્વરૂપ નિર્ણય. સ્વરૂપ નિર્ણયની અંદર શું ભાષે છે? ભાવ ભાષણમાં કે જે સતત જ્ઞાનનો પ્રવાહ આત્મામાંથી આવે છે, ક્યાંય બહારથી નથી આવતો પણ આત્મામાંથી આવે છે, એના સાતત્યને લીધે અંદરમાં નિત્ય ભંડાર ભરેલો છે એ નિર્ણય આવે છે. અનંતકાળથી જે જ્ઞાનનો પ્રવાહ નીકળ્યા જ કરે છે અને ઉત્પન્ન થતા એવા જ્ઞાનના પ્રવાહને રોકી પણ શકાતો નથી, બંધ પણ કરી શકાતો નથી, સહજ સતતપણે એનું પ્રવાહ ચાલુ જ રહે છે, એ એમ બતાવે છે કે અંદરમાં કોઈ એવો ભંડાર ભરેલો છે, અખૂટ ભંડાર, અક્ષય ભંડાર ભરેલો છે કે જેને લઈને એ પ્રવાહ ચાલુ ને ચાલુ રહે છે. એ નિત્યપદનો નિર્ણય આવે છે, પોતાના નિત્યપદનો નિર્ણય આવે છે. આ નિર્ણય એ પછી સ્થિર ઉપયોગ સ્થિર થાય છે એમ કે છે. 14 ગુણ સ્થાનથી પાર છે મારું નિત્યપદ છે, એ 14 ગુણ સ્થાનથી પાર છે. આમ તો સિદ્ધ સમાન કહેવાય છે સમજાવવા માટે, પણ સિદ્ધ પદથી અધિક છે. એટલા માટે કે સિદ્ધ પદ સાદી અનંત છે અને આ પદ અનાદિ અનંત છે, એટલું અધિક છે. કેટલું અધિક છે? અનંતકાળ અધિક છે. કાળ અપેક્ષાએ અનંતકાળ અધિક છે. શક્તિ અપેક્ષાએ સમાન છે, પણ કાળ અપેક્ષાએ અનંતકાળ અધિક છે એમ છે. ખરેખર એવું નિત્યપદ જ્યાં સુધી નિર્ણયમાં ન આવે ત્યાં સુધી સ્વરૂપ સ્થિરતાનો શુદ્ધ ઉપયોગનો પુરુષાર્થ ન થાય. આ મહારાજે પ્રશ્ન પૂછ્યો હતો દાદા સાહેબ ને અપાસરા માં ગયા હતા ને, નામ તો ભૂલી ગયો, અંધ હતા ને, અંધ હતા મહારાજ, સ્વતા પ્રસાદ અંધ હતા, અંધ હોય એટલે બીજી પ્રવૃત્તિ તો મુશ્કેલી ન થાય, એક વિચાર કરે કે ભાઈ આપણે આત્મામાં રહીએ, આત્મામાં રહેવા માટે સાધુપણું છે, આત્માને સાધવાનું સાધુપણું છે, આત્મામાં ઉપયોગ સ્થિર રાખવો જોઈએ, પણ એ ક્યાંથી, કોઈ પદ્ધતિની ખબર નહીં, કોઈ ક્રમની ખબર નહીં, કોઈ વસ્તુની ખબર નહીં, પ્રશ્ન પૂછો કે ઉપયોગ આત્મામાં સ્થિર કેમ થાય, પૂછું કે આત્મામાં ઉપયોગ સ્થિર કરવો છે, તો કે હા કરવો છે, એટલે તો પ્રશ્ન પૂછું છું કે ઉપયોગ આત્મામાં સ્થિર કેમ થાય, આત્માનો તો એનો નિર્ણય ન હોય, તો જેનો નિશ્ચય ન હોય, નિર્ણય ન હોય, લક્ષ્ય ન હોય, ભાવ ભાસેલો ન હોય, તો ઉપયોગ શેમાં સ્થિર કરતો પડે, એને તો ખબર નથી કેવો છે, સાદી ભાષામાં ઓળખાણ કરી, ઓળખાણ વગર એકાગ્રતા શેમાં કરશો, જેની ઓળખાણ નથી એ વગર એકાગ્રતાનો પ્રશ્ન કેમ કરો છો, એટલે ઓળખાણનો પ્રશ્ન થવો જોઈએ, તો વાત તો ઠીક છે કે પદ્ધતિથી તો કાંઈ અજાણ્યા છે, આપણે તો શું બીજું તો કાંઈ કામ નથી, આત્મામાં રહીએ, આત્મામાં ઉપયોગ સ્થિર કરીએ, અને ઉપયોગ સ્થિર થતો નથી તો કેમ કરવું, શું કરવું, આ સમસ્યા લાગે, આ પરિસ્થિતિ છે. એટલી ખબર પડે છે કે આત્મામાં ઉપયોગ સ્થિર કરવાથી શાંતિ થાય, ઉપયોગ ભમે એટલી અશાંતિ થાય, આટલું તો અનુભવ ગોચર છે, અશાંતિ તો અનુભવ ગોચર છે ને, એના ઉપરથી શાંતિનો માણસ વિચાર કરી શકે કે આ ઉપયોગ ભમે એમાંથી અશાંતિ થાય, તો આત્મામાં સ્થિર થાય એમાંથી શાંતિ થાય, એટલે એ સમસ્યા આવે છે સામે કે આત્મામાં ઉપયોગ કેવી રીતે સ્થિર કરવો, તો એની જે વૈજ્ઞાનિક કાર્ય પદ્ધતિ છે આત્માના વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર, એ કાર્ય પદ્ધતિ જ્યાં સુધી ન સમજે ને અંગીકાર ન કરે સમજીને, ત્યાં સુધી એના ફળ સ્વરૂપે ઉપયોગ ક્યાંથી સ્થિર થાય, કેટલીક વાર તો જ્ઞાનીઓ બહુ ટૂંકી ભાષામાં સમજાવે છે, બેનશ્રીના વચનામૃતમાં એ વિષય આવે છે કે રુચિ પલટાયા વિના ઉપયોગ પલટશે નહીં, આ પણ વૈજ્ઞાનિક વાત છે કે પ્રથમ આત્મરુચિ થાય તો ઉપયોગ પલટીને સ્થિર થાય, આત્માની રુચિ નથી એને ઉપયોગ પલટીને કેવી રીતે સ્થિર થશે, તો એ શ્રદ્ધા અપેક્ષા એ વાત લીધી, નિર્ણય છે એ જ્ઞાન અપેક્ષા એ વાત છે, એવી રુચિ અને એવો નિર્ણય એક કાળે અવિનાભાવી હોય છે, રુચિ હોય ને નિર્ણય હોય, નિર્ણય હોય ને રુચિ હોય, નિર્ણય વગર રુચિ થાય નહીં, રુચિ વગર એકલો નિર્ણય હોઈ શકે, એની એ નિર્ણય નથી પણ જાણપણું છે, ખાલી એને નિર્ણય કહેવાય નહીં, જાણપણું હોય તો પણ એને નિર્ણય ન કહેવાય એમ છે. હા, પછી પુરુષાર્થ ઉપડે, નિર્ણય હોય તો પુરુષાર્થ ઉપડે, એનો અર્થ કે રુચિ હોય તો પુરુષાર્થ ઉપડે અને સ્થિર થાય, એની તો સ્થિર ક્યાંથી થાય, એ ન્યાય બહુ સરસ કાઢ્યો છે, નિત્યતામાંથી વાત કરતા 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 કોઈ વાત કેવી આવી જાય એ વાત છે, પક્ષીના દ્રષ્ટાંતે લીધું છે કે પક્ષી નક્કર ભૂમિ વિના ઉડી શકે નહીં, પાંખ હોય તો તે, એમ આત્મામાં અનંત શક્તિ હોય તો પણ નિત્ય સ્વરૂપનો આધાર લીધા વિના સ્વરૂપ સ્થિરતા ઉત્પન્ન થાય નહીં, આમ છે. નિત્યતાનો સ્વીકાર કર્યો નથી ને અનિત્યતાનો સ્વીકાર છોડ્યો નથી, બે વાત હારે છે, એક કાળે સ્વરૂપની નિત્યતાનો સ્વીકાર કર્યો નથી ને અનિત્ય સંયોગોનો અનિત્યતાનો સ્વીકાર છોડ્યો નથી, એ ચાલુ ને ચાલુ જ રાખ્યો છે, જે કાંઈ ઉદય પ્રસંગ બને એમાં એકાકાર થઈને વર્તે છે, એ અનિત્યતાને એટલો બધો એક થઈને સ્વીકારે છે કે અહીંયાથી છૂટે અને નિત્યતા સ્વીકારે, બે એક સાથે બનવું જોઈએ, એટલે તો નિર્ણયમાં એ મુખ્ય વાત છે, જ્યારે સ્વરૂપ નિર્ણય આવે ત્યારે સ્વરૂપનો એટલો અનંત મહિમા આવે કે આખા જગતનો મહિમા એને રહે. આખા જગતનો ન રહે તો પોતાનો ઉદય તો જગત આખા જગતનો કેટલામો ભાગ છે, અનંતમો ભાગ છે. પોતાનો ઉદય કેટલી કેવડી ચીજ છે, બહુ નાની ચીજ છે. જો આખા જગતની કિંમત નથી તો પછી આ થોડાક ઉદયની શું કિંમત છે? એટલું બધું વજન એ આપે છે આખે આખું, ત્યાંથી ઉખડ્યા વિના અથવા એને ગૌણ કર્યા વિના, એનું મૂલ્ય ટાળ્યા વિના, એ નિર્મૂલ્ય ને નકામો છે એવો અનુભવ કર્યા વિના, એવું જાણ્યા વિના, એના બદલે એવું વેદ્યા વિના એમ લેવું જોઈએ. શું જાણ્યા વિના ના બદલે? કેમ કે જાણે તો છે શાસ્ત્રથી કે આત્મા નિત્ય છે, સંયોગો અનિત્ય છે, આ શરીર અનિત્ય છે, બધું અનિત્ય છે, કાંઈ આત્મા આવતું નથી એમને બધા હાલા જાય છે, નજર સામે દેખાય છે, પણ એ નિર્ણય સાચો નિર્ણય નથી. એટલે એવું વેદ્યા વિના સ્વરૂપનો મૂલ્ય હોતું નથી, ને સ્વરૂપનું મૂલ્ય આવે ત્યારે આવું એને વેદવાનું બને છે. આનું કાંઈ મૂલ્ય છે નહીં, કેમ કે એ સંયોગને એકત્વપણે અનુભવતા નુકસાન બહુ મોટું છે. શું વિચારવાનું છે કે નુકસાન બહુ મોટું છે? કેટલું મોટું નુકસાન છે એની એને ખબર નથી, પણ નુકસાન બહુ મોટું છે. અને એ નુકસાનમાંથી બચવા માટે એને સંયોગની કિંમત ટાળવી જ રહી. સંયોગની કિંમત આંકે તો આત્માની કિંમત જાય, આત્માની કિંમત આંકે તો સંયોગની કિંમત જાય. આ સિદ્ધિ સાદી વાત છે. આપે લીએ કોણ? કિંમત ટાળે તો ઘણું છે, આપનારા આપી દે છે પણ કિંમત રાખીને આપે છે. નહીં એમ કે છે કે જે પૈસા વગેરે હોય આપી દેવું બધાને, આપણે કિંમત ટાળવી હોય તો એમ કહ્યું છે ને, આપણી પાસે જે હોય ને એ આપણે આપી દઈએ એટલે કિંમત કાંઈ એની વહી ગઈ ને, ત્યાગ કર્યો એટલે માટે એમ નથી. કિંમત કાઢવાની વાત છે. ત્યાગ તો ઘણા કરે છે, પણ મેં દાન દીધું, મેં આટલા ખર્ચા, એ પહેલા આવે છે. દાન દે અને દર્શન બહુ વધારે. ઠીક, બે વર્ષ પહેલા જવાનું થયું, દોઢ વર્ષ હૈદરાબાદ, અઠવાડિયું વહેલા જવાનું. તમારે તો ઘરે પ્રસંગ છે એટલે બધા દાનની તૈયારી કરી છે. આપણા ઘરે પ્રસંગ છે, ભગવાન પધારે છે, પણ અહીંયા દર્શન ન વધે એ વિચારવાનું છે. આપણે ગુરુદેવની જે શિક્ષા છે એ એવી છે કે કોઈ પણ શુભ કાર્ય દેવગુરુ શાસ્ત્ર સંબંધીનું પણ કરે તો જીવનો દર્શન ન ઘટવો જોઈએ. આ ગુરુદેવની શિક્ષા છે. એના બદલે મેં દાન આટલું આપ્યું, એમાં દર્શન નો વધે તો નફા કરતા નુકસાન વધી જાય. ચર્ચા સારી છે, બધાને રસ પડ્યો છે. એ વાત બરાબર છે, જરા વિસ્તારથી લ્યો, અમારે કામ નહીં છે કે બરાબર ઉદય છે કે એના ઉપર ચર્ચા કરીએ કે એ સારી વાત છે. કેમ કે એક તો દાન દેવાનો ભાવ કરે અને પાછો નુકસાન કરે, ચારિત્ર બહુ તો મંદ થાય દાન દેવાના ભાવે, દર્શન બહુ તીવ્ર થાય તો નુકસાન વધી જાય છે. આ ચીજ મારી નથી, સામે તો છોડવું પડે, આ ચીજ મારી નથી, મારો એના ઉપર અધિકાર નથી, કોઈ પૂર્વકર્મના યુગે એનો સંયોગ થયો છે તો એનો કોઈ સન્માર્ગની વૃદ્ધિ અર્થે, સન્માર્ગના પ્રકાશ અર્થે, સન્માર્ગના જેને પ્રભાવના અર્થે એનો કોઈ ઉપયોગ થાય, એના જેવું શું રૂડું છે? સંપત્તિ તો સંપત્તિ છે, કોઈની નથી, મારી એ નથી ને બીજાની એ નથી, કોઈની પણ સંપત્તિ. સન્માર્ગને વૃદ્ધિ અર્થે થતી હોય તો એ વાત ઈચ્છનીય છે, એટલી વાત છે. મારી છે માટે હું કરું છું એ વાત ભૂલી જવી, હું આપું છું, મારી હોય તો હું આપું ને, મારી જ નથી પછી મારે આપવાનો પ્રશ્ન રહેતો. પણ રૂપિયા ઉપર કોઈનું નામ લખ્યું છે? આ આના ને એવું લખ્યું છે ક્યાંય? નામ કોઈ ચીજ ઉપર નામ લખ્યું છે? રૂપિયા, દાગીના, ઘરેણા, મકાન ઉપર તો હજી નામ તકતી છોડાવે, પણ એ છોડાવે તો નકામી છે, છોડેલી જ રહી જશે, એને કાંઈ હારે લઈ જઈ શકાતું નથી. એટલે વસ્તુ તો વસ્તુ છે. વિતરાગ માર્ગને અથવા જીવોને સંસાર દુઃખ મટીને આત્મિક સુખની પ્રાપ્તિ થાય એવા માર્ગના પ્રકાશન અર્થે કોઈ પણ પદાર્થોનો વ્યય થતો હોય તો તે ઇચ્છનીય છે, મારે કાંઈ લેવા દેવા નથી, બસ એમ લેવું જોઈએ સીધું. નહીં, નિમિત બિમિત કાંઈ આપણે થવું નથી. નિમિત શું એમાં? નિમિત કઈ કરતો નથી, એ તો આપણો સિદ્ધાંત છે કે નિમિત કઈ વિકલ્પ ઉઠો અને ક્રિયા થઈ તો વિકલ્પ ને નિમિત કહેવાય એ જાણવાનો વિષય છે, પણ નિમિત થઈને આમ કરવું એ કરતા થવાનો વિષય છે, એમાં નિમિત્તપણાનો વિષય નથી રહેતો, એમાં જીવ કરતા થઈ જાય છે, નિમિત્ત નથી રહેતો, એ ભૂલ થાય છે. એ કરતાપણાનો ભાવ છે એટલે ખોટો છે, ખરેખર નિમિત્ત નથી ત્યાં, એ કરતા થયો ત્યાં, શું અને એ ભાવ ખોટો છે. એ તો થવા યોગ્ય હોય ત્યાં થાય છે, ને વિકલ્પ પણ થવા યોગ્ય હતો તે થયો, મેં કર્યો એ પણ તારી ભૂલ છે, ત્યાંથી જ ભૂલ શરૂ થઈ. મેં વિકલ્પ કર્યો એ પણ કરતાપણું થયું, અને હું નિમિત્ત થયો એ દ્રઢ કરતાપણું થયું, એમ છે. નિમિત્ત માત્ર છું, પણ એવું હું નિમિત્ત માત્ર છું એ ગણાવવાની જરૂર શું? એવો વિચાર કરવાની જરૂર શું? કોઈનો હિત થવાનો છે એટલે એવો વિકલ્પ આવી ગયો, કરવા ફરવાનો પ્રશ્ન નથી, કોઈનો હિત થવાનો છે એટલે એવો વિકલ્પ આવી ગયો. બાકી ખરેખર આપણે કઈ કરી શકતા નથી, કારણ કે હિત કરનાર તો એના પુરુષાર્થથી કરવાનો છે. આને નિમિત્ત પણ ઊભું કર્યું માટે પુરુષાર્થ કરવાનો છે એવું તો કઈ છે નહીં, એ તો જ્ઞાન કરવાનો વિષય છે, નિમિત્ત થવાનો કે કરતા પણ કરવાનો વિષય. ગંભીર માર્ગ છે, એમને જાડું જાડું આંકી રાખે તો નફો કરવા જતા નુકસાનનો વેપાર થઈ જાય એવું છે. ઘણી વાર આપણે તો વિચારતા કોઈ હીરા તોડે એના કરતા વધારે કાંટો ઝીણો રાખવો પડે એવું છે, આમાં હીરા કરતા એટલે શું કહે છે કે નિત્યતાનો દ્રઢ નિર્ણય થયા વિના સ્થિરતાનો પુરુષાર્થ કેમ થઈ શકે? કે કોઈ કાળે થઈ શકે નહીં, પ્રથમ યથાર્થ ન્યાયથી વિચારણા થવી જોઈએ. શું વિચારણા જેને કહે છે? લોકોને મૌન થઈને બેસવું ગમે છે, મૌન વ્રત લઈ લઈએ, બીજું વિચારવું ગમે, પણ તત્વનો યથાર્થ વિચાર કેમ હશે, તેને કેમ સમજવો, તેની વિચારણામાં બહુ મુશ્કેલી માને છે, અઘરું અઘરું છે, અઘરું છે કરીને તકો મારે છે, હડસેલો મારે છે, કેમ કે તેમાં પ્રેમ નથી એટલે હડસેલો મારે છે કે આ વાત બહુ અઘરી, આ તો બહુ કઠણ પડે, બહુ કઠણ પડે એમ કરીને હડસેલો મારી દે છે, પણ એને પ્રેમ નથી, તો રુચિ છે. લાખો કરોડો ની અંદર કમાણી છે તો ભાઈ બતાવો ને, જલ્દી બતાવો, એનામાં એમાં તમે મોડું કરશો નહીં, એકાંત જગ્યાએ બતાવો. કોઈ સાંભળી જાય તો પછી આખો બધા કરવા માંડી જાય, તો તમે કયો એમ, તો કે સ્મશાનમાં રાતે 12 વાગે તો તમે કયો એમ, ભાઈ સાહેબ કોણ ના પાડે છે, આ જાય કે ન જાય, વિદ્યા શીખડાવે એવી સ્મશાનમાં શીખવાની છે, વિદ્યા તો જાય કે ન જાય, બધું કરે બધું જતું રહીએ, એક કસાય બીજા કસાયને ધક્કો મારે છે, એમ જ ચાલ્યું આવ્યું છે, એમ જ ચાલ્યું આવ્યું છે. ઘણાને વાતો સાંભળવી ગમે છે પણ પોતાનું તત્વ કેમ છે તેની સૂક્ષ્મ વિચારણા કરવી ગમતી નથી. આપ તમે કહો છો ને સાંભળવું બહુ ગમે છે, શું કરો છો તો કે કાંઈ કરતા નથી, ન ચાલે એમ કે છે. ગુરુદેવે તો ક્યાંય ઊભો નથી રહેવા દીધો, અટકવા નથી દીધો, કેવી કેવી વાતો કરી છે, 51 વર્ષ પહેલા આવી વાતો કરી છે કે વાતો સાંભળવી ગમે છે ન ચાલે, સૂક્ષ્મ વિચારણા અંદર ઉતરો, અંદર ઊંડા ઉતરો એમ કે છે. જે ન થઈ શકે તે કરવાના મનોરથ સેવે છે, અશક્ય છે એને શક્ય કરવા મથે છે, અને જે સાચું હિત છે તે ન કરે એવી લોકોની ઘણા ભાગે વર્તમાન મનોવૃત્તિ થઈ ગઈ છે. આત્મા ચૈતન્ય મૂર્તિ છે, તેની સાથે 8 કર્મના રજકણ છે, તે કર્મનું ફળ આનું કર્મરૂપી સ્થૂળ દેહ છે. પૂર્વના પ્રારબ્ધ યુગે દેહાદિપિંડની રચના થાય છે, આયુષ્ય પૂર્ણ થતાં જીવ તે દેહ છોડીને બીજો દેહ ધારણ કરવા, માતાના ઉદરમાં અથવા કોઈ પ્રકારની યોનિમાં આવી તેની સાથે આવેલું જે સૂક્ષ્મ કર્મણ શરીર છે તેમાંથી આયુષ્ય કર્મ અને નામ કર્મના કારણે બીજા અનેક પરમાણુઓના સંબંધથી પ્રથમ નાનો દેહ થાય છે, તે દેહનો વિકાસ થતાં મોટો સ્થૂળ દેહ થઈ જાય છે. પૂર્વકર્મના ફળને ભોગવવા માટે દેહ સાથે જીવને બંધાવવું પડ્યું છે, પણ તેથી તેમાં ભળીને એક થયો નથી. આ બધું થયું છે પણ એ બધા કર્મના પ્રસંગ છે, કર્મના ખેલ છે, આત્મા તો સદાય નિત્ય છે. જો ભળીને એક રૂપ થયો હોય તો ફરીને ઉપજી શકે નહીં, માટે પર સંયોગથી જીવ અનુત્પન્ન છે, માટે પર સંયોગથી જીવ અનુત્પન્ન છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન વર્ણ ગંધ રસ સ્પર્શમાં ભળવા યોગ્ય નથી. જે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે એ કોઈ જળના ગુણ સાથે પર્યાયો સાથે ભળે એવો નથી, ભળી શકે એવો નથી. યથાર્થ વિચારથી આત્માનું એ પ્રકારે નિત્યપણું યોગ્ય લાગશે. આ રીતે આ નિત્યતાનો મુદ્દો સ્વરૂપ સ્થિરતા સાથે અનુસંધાનવાળો હોવાથી મુદ્દો શું છે, આમાં મહત્વની વાત એ આવી છે કે નિત્યતાનો વિષય સ્વરૂપ સ્થિરતા સાથે અનુસંધાન ધરાવે છે, એનું અનુસંધાન સ્વરૂપ સ્થિરતામાં છે. માટે નિત્યતાનો વિષય જ્યાં સુધી યથાર્થપણે નિર્ણયમાં નહીં આવે ત્યાં સુધી આગળ કોઈ વાત સમ્યક દર્શનની સમીપ જવાની બનવાની નથી. અને અનિત્યતાનો તો આ સ્વીકાર કરી લીધી, અનાદિનો કરેલો છે, એ સ્વીકારની અંદર આગળ વધી જશે તો વધારે દુઃખી થઈ જશે, એ સીધી વાત છે.